हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे अष्टम स्कंद जेमा सुखदेव गोस्वामी मनवंतर नु वर्णन करे। मनवंतर एटले एक कालनी अवधि छे। जेम चार लाख 32,000 नो कलयुग त्रेता द्वापर अने सतयुग आ चार युग आवा चतुर्युग 71 वखत वीती जाए ત્યારે એક મન્વંતરની અવધિ સમાપ્ત થાય. એવા 71 ચતુર્યુગ અર્થાત એક મન્વંતરમાં ભગવાન એક મન્વંતર અવતાર ધારણ કરે છે. એ 71 ચતુર્યુગ અર્થાત એક મન્વંતરમાં એક નવો ઇન્દ્રની પોસ્ટ ધારણ કરે છે અને ઈ 71 ચતુર્યુગ અર્થાત એક મન્વંતરમાં ભગવાન એક વ્યક્તિને રાજા બનાવે છે. આવા પ્રત્યેક મન્વંતરની કથા સુખદેવ ગોસ્વામી સંભળાવી રહ્યા છે. પ્રથમ મન્વંતરમાં સ્વયંભુ મનુ કે છે, ચતુર્થ મન્વંતરમાં તામસ નામના મનુ રાજા થયા અને એમાં જે ઇન્દ્ર સ્વર્ગના રાજા ત્રિશિખ નામના વ્યક્તિ અને એ ચતુર્થ મન્વંતરમાં ભગવાન શ્રી વિષ્ણુએ હરિ નામનો અવતાર લીધો અને એ ભગવાન હરિએ મગરમચ્છના મોઢામાંથી હાથીનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત મહારાજ કહે, તમે આ કથાને વિસ્તારથી સંભળાવો. સુખદેવ ગોસ્વામી ગજેન્દ્ર ઉદ્ધારની કથા સંભળાવે. સ્વર્ગ લોકમાં એક બહુ સુંદર બગીચો હતો. સ્વર્ગ લોકનું વર્ણન કરે છે, સાંભળવું છે. અદ્ભુત સ્વર્ગ લોક. સૌથી પહેલા સ્વર્ગ લોકમાં કોઈ પણ પ્રકારની ઓફિસ નથી. સ્વર્ગમાં કોઈને ઓફિસે જવું પડતું નથી. આ તો પુરુષો માટે. અને માતાઓ માટે સ્વર્ગમાં કોઈને ચૂલો પ્રગટાવવો પડતો નથી કે કપડાં ધોવા પડતા નથી કે વાસણ ધોવા પડતા નથી. કોઈ 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 કામ જ નથી સ્વર્ગમાં. એ તમારે જે ખાવું હોય એ મનમાં ચિંતન કરો, તમારી સામે ભરથો ને રોટલો. ચિંતા કરવા માત્રથી. બીજું, એ સ્વર્ગમાં તમે ગમે એટલું ખાઓ પણ જવું પડતું નથી, એ ટેન્શન મટ્યું. જાડા થઈ જાય કે બાદી થઈ જાય કે એવું કોઈ ટેન્શન નથી. ત્રીજું, સ્વર્ગમાં ક્યારેય કોઈને પસીનો નથી થતો, એટલે કોઈના શરીરમાંથી ગંધ નથી આવતી, એટલે નાવું પણ પડતું નથી. કદાચ તમારે નાવું હોય તો એમાં કોઈ ત્યાં બાધા નથી, પણ સ્વર્ગમાં ક્યારેય નાવું પડતું નથી. અને બીજું, સ્વર્ગમાં ક્યારેય ગઢ પણ આવતું નથી. અને સ્વર્ગમાં તો તમે કહેશો કે ટીવી કેબલ નહીં હોય ને. હા, સ્વર્ગમાં એક નદી છે. એ નદીમાં બહુ સુંદર સુંદર ફર્નિચર, પલંગ અને 30-30 50-50 ઇંચના LCD ટીવી, DVD પ્લેયર એ નદીમાં વહેતું હોય, તમને જે સારું લાગે લઈને ઘરે મૂકી દેવાનું. તો આપણે તો મનમાં વિચાર કરીએ તો ના, ટોળા ને ટોળા થઈ જતા હશે ને. ના, એવું નથી. એ નદી બહુ મોટી છે, લોકો થાકી જાય છે એ નદીમાંથી વસ્તુ લાવીને. કહેવાય છે કે સ્વર્ગમાં કેરીના મોટા મોટા વૃક્ષ હોય. બસ હવે નદીને બંધ કરો. કેરીના મોટા મોટા વૃક્ષ હોય. અહીંયા પૃથ્વી ઉપર તો કેરી ખાલી 2 મહિના ખાવા મળે ઉનાળામાં. ઈ તે જે પૈસા વાળા હોય ઈ ખાઈ શકે રત્નાગીરી, બાકી તો લંગડો જ ભાગમાં આવે કે કાગડા કેરી જ ભાગમાં આવતી હોય અમુકને. પણ સ્વર્ગમાં 12 માસ એ વૃક્ષ ઉપર કેરી થાય. તો આપણે તો કેરી વિચાર કરે તો આટલી નાની, વધીને આટલું મોટું ફળ. પણ એ સ્વર્ગમાં જે કેરી થાય હાથી જેટલું મોટું ફળ, તો ગોટલી મદનિયા જેટલી તો હશે નહીં. એ સ્વર્ગમાં જે કેરી થાય એમાં ગોટલી હોતી જ નથી, કે એમાં છાલ પણ નથી હોતી. અને એટલી માત્રામાં કેરી થાય, આ લોકો ખાઈ ખાઈને થાકી જાય. પછી કેરી ઝાડ ઉપરથી પડે પડે પડે, એટલી કેરી પડે એ કેરીનું જ્યુસ બને ને એની એક નદી વહે છે સ્વર્ગમાં. કેરીના જ્યુસની નદી, બારે માસ તમારે ગ્લાસ લઈને જવાનું, લઈને પીએ જ લેવાનું, કોઈ મહેનત નથી ત્યાં. એટલે તો સ્વર્ગના દેવતાઓ આમ દેખાવડા હૃષ્ટપૃષ્ટ, પેલી ડબ્બાવાળી નહીં સમજતા. આજે તો કદાચ સિઝન ન હોય ને કેરીનો રસ ખાવો હોય તો ડબ્બા ડબ્બા તોડવા પડે. અમુક લોકો કટકી કરીને ફ્રીજમાં મૂકી દે. એ બધી દેવતાઓ તો એવી વાસી કેરીઓ સામે જોતાય નથી. આ તો ફ્રેશ મેંગો જ્યુસ, વગર દૂધ વગર પાણી. અત્યારે તો મેંગો જ્યુસ લેવા જાવ ને એમાં 50% તો પપૈયું હોય. સ્વર્ગમાં બીજું એક અમૃતની નદી, અને ત્રીજી મોટા મોટા જાંબુ થાય. એ જાંબુ જ્યારે પૃથ્વી ઉપર પડે એની એક નદી કહેવાય છે. કે એ લોકો પીપીને થાકી જાય છતાં એ નદી ભરાયેલી હોય, સૂર્યનો પ્રકાશ જ્યારે એ જાંબુની નદી ઉપર પડે, એ જાંબુની નદી સુકાઈ જાય, એમાંથી એક સોનું તૈયાર થાય, ગોલ્ડ, જેને જાંબુ નદ સોનું કહેવામાં આવે. એ આપણું સંસારમાં જે 24 કેરેટ પીળા રંગનું જે સોનું છે ને, એની કરતાં કેટલું મોંઘું અને કિંમતી સોનું. એ બસ પડ્યું હોય એ લોકોને લઈને પહેરવાના જ હોય, ખરીદવા ન પડે. અને કહેવાય છે કે આ કેટલું મોટું, તેતમ ભૂતવા સ્વર્ગ લોકમ વિશાલમ, બહુ મોટી જગ્યા, બહુ મોટું. અને એમાં ઉંમર પણ બહુ મોટી હોય, એવું નહીં કે 100 વર્ષ જ જીવે, બહુ લાંબી ઉંમર. તો હવે મનમાં વિચાર થાય કે તો હવે આપણે સ્વર્ગમાં જવું છે, બાકી બીજું બધું પડતું મૂકી સ્વર્ગમાં જઈએ. એટલા માટે જ લોકો આ યજ્ઞ કરે, સ્વર્ગમાં જવાની તૈયારી. પણ ભક્તો, એ સ્વર્ગનો સૌથી મોટો દોષ શું છે ખબર છે? ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, તેતમ ભૂતવા સ્વર્ગ લોકમ વિશાલમ. આમ તો આ સ્વર્ગ લોક બહુ વિશાળ, એમાં ઉંમર પણ વિશાળ, એમાં સુખ પણ વિશાળ, પણ દુઃખની વાત એ છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. એ જ્યારે આપણા પુણ્યનું એકાઉન્ટ સમાપ્ત થાય, એ સ્વર્ગમાંથી ફરીથી આ પૃથ્વી ઉપર પાછું આવવું પડે છે. એ ફરીથી દુઃખીના ડાળિયા, એ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાય. પણ એ સ્વર્ગ કરતા પણ એક લોક ઉપર આધ્યાત્મિક જગત વૈકુંઠ છે, જેમાં સ્વર્ગ કરતા પણ વધારે સુખ છે. અને એની મહિમા શું છે? એ વૈકુંઠમાં જો કોઈ એક વખત વયો જાય, એ સ્વર્ગની જેમ પાછો નથી આવતો, એ ત્યાં જ રહે છે. આવા સ્વર્ગમાં ઋતુદ્વીપ નામક એક ઉદ્યાન, અને એમાં જંગલનો એક રાજા, અત્યારે તો જંગલનો રાજા સિંહ કહેવાય, પણ એ સમયે જંગલનો રાજા એક હાથી હતો, અને એ હાથીનું નામ હતું ગજેન્દ્ર. ગજ એટલે હાથી, ઇન્દ્ર એટલે રાજા. આ હાથી જંગલના બધા પ્રાણી બધા પશુઓનો રાજા હતો. અને આ ગજેન્દ્રની અનેક પત્નીઓ અને અનેક પુત્રો હતા. એક દિવસની વાત, આ ગજેન્દ્ર પોતાની પત્ની અને સંતાનોને લઈ જંગલમાં ફરવા માટે નીકળ્યો. કહેવાય છે ગજેન્દ્ર જ્યારે જંગલના રસ્તે નીકળતો, મોટા મોટા ખૂંખાર પશુઓ આ વાત સાંભળી ગજેન્દ્ર આવી રહ્યો છે, એ પોતપોતાની ગુફામાં જઈને છુપાઈ જતા. એ જંગલ જાડીના રસ્તેથી, જે રસ્તેથી ગજેન્દ્ર નીકળતો, એ રસ્તાને હાઈવે બનાવી નાખતો, સાફ કરી નાખતો. ને એક દિવસ ગજેન્દ્ર પત્ની અને છોકરાઓ સાથે નીકળ્યો. ગરમીની ઋતુ હતી. કહેવાય છે કે સ્વર્ગમાં 3 પર્વત છે, 3 શિખર. એક ચાંદીનો પર્વત, એક સોનાનો પર્વત
અને એક પ્લેટિનિયમનો પર્વત. ઈ ગરમીની ઋતુમાં ઈ સૂર્યના કિરણો ત્રણેય પર્વત ઉપર પડે ને એનું રિફ્લેક્શન પૃથ્વી ઉપર આવે, ઈ સ્વર્ગ ઉપર આવે. માટે ઈ ગરમીની ઋતુમાં બહુ ગજેન્દ્ર તપ્ત થઈ ગયો અને જંગલમાં ફરતા ફરતા એને તરસ લાગ્યો. નજીકમાં એક સરોવર જોયું. ગજેન્દ્ર ઈ સરોવરમાં ગયો અને પાણી પીધું અને પત્ની ને છોકરાઓને કીધું, તમે તો બહાર રહેજો, અંદર ડૂબી જશો. એ ગજેન્દ્ર એકલો સરોવરમાં ઉભો રહ્યો અને ઉભા ઉભા એમના પુત્રોને પાણી પીવડાવ્યું, પત્નીને પીવડાવ્યું. અહીંયા સુધી તો બરોબર. જો આ કથા ગજેન્દ્ર હાથીની નથી, આ કથા આપણી છે. આ સંસારમાં જેટલા પણ ગ્રહસ્થ લોકો છે, ગ્રહસ્થોની કથા છે. પુત્રોનું પાલન કરવું જરૂરી છે, પત્નીનું પાલન કરવું જરૂરી છે. ગજેન્દ્રએ પુત્ર પત્નીને પાણી પીવડાવ્યું, બહુ સારી વાત છે. પણ હવે જે ગજેન્દ્રએ ચાલુ કર્યું એ ખોટું છે. સંસારમાં રહીને સમય વ્યર્થ કરવો, ભગવત ભજન છોડી ભૌતિક ભોગમાં લાગી જવું, આ ચીજ ખોટી છે. ગજેન્દ્ર સરોવરમાં ઉભો ઉભો હવે ક્રીડા કરવા માંડ્યો એમની પત્નીઓ સાથે, પુત્રો સાથે. એ સુંડમાં પાણી લઈ એ ઉછાળવા માંડ્યો, રમવા માંડ્યો. અને શરીર બહુ મોટું હતું. જ્યારે એ સરોવરમાં ફરવા માંડ્યો, એ સરોવરનું જળ આકુળ વ્યાકુળ થવા માંડ્યું. કહેવાય છે કે એ સરોવરમાં એક મગર રહેતો હતો અને મગરે જોયું કે આ મારા સ્થાને, આ મારી જગ્યાને કોણ આંદોલિત કરી રહ્યું છે. એ પાણીની અંદરથી આવીને જોયું તો એક હાથી, અને મગરે હાથીનો એક પગ પકડી લીધો. હાથી તો જંગલનો રાજા હતો. એ મગરમચ્છે જ્યારે એનો પગ પકડ્યો તો એને પગ આમ બે ત્રણ વાર કર્યો. પણ એ મગરમચ્છ એટલો શક્તિશાળી હતો, એ હાથીના પગને ખેંચતા ખેંચતા એ સરોવરની વચોવચ લઈ ગયો. હવે ધીરે ધીરે હાથીની શક્તિ ક્ષીણ થવા માંડી. કહેવાય છે કે આ મગર અને હાથીનું યુદ્ધ પ્રારંભ થયું અને ધીરે ધીરે મગરની શક્તિ વધવા માંડી, હાથીની શક્તિ ઘટવા માંડી. સુખદેવ ગોસ્વામી કહે છે કે આવા એક નહીં, આવા હજારો મગરમચ્છને ઉછાળીને ફેંકી દેત. પણ દુઃખની વાત, એ ગજેન્દ્ર પાણીમાં હતો. સ્થાનમ પ્રભાવમ ને બલમ પ્રભાવમ કહેવાય ને, અપની ગલી મેં કુત્તા ભી શેર હોતા હૈ. ગજેન્દ્ર બીજાના ઘરે, જમીન ઉપર કદાચ કોઈ પશુ આવ્યા હોત તો ગજેન્દ્ર મારી નાખે, પણ આ બીજાની ગલીમાં પાણીમાં બિચારો ફસાયો. સ્થાનની મહિમા, સ્થાનની મહિમા હોય. એકવાર પદ્મપુરાણમાં વર્ણન છે, શિવજી વૈકુંઠમાં ગયા ભગવાન વિષ્ણુને મળવા. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે, ગરુડજી બાજુમાં બેઠા હતા અને શિવજીના ગળામાં સાપ છે. ભગવાન વિષ્ણુ અને શિવજી બંને કંઈક વાતો કરી રહ્યા હતા, પણ શિવજીના ગળામાં બેસેલો સાપ એ ગરુડજીને ફૂફકાર મારતો હતો. ગરુડજી પરેશાન થઈ ગયા અને ગરુડજી ક્રોધિત થઈને કીધું, તારી જેવા હજારો સાપને ઉછાળીને ફેંકી દઉં એક સેકન્ડમાં, તારી જેવા હજારો સાપને એક સેકન્ડમાં મારી નાખું, પણ શું કરું, તું જે સ્થાન ઉપર બેઠો છો ને એનો પ્રભાવ છે. આ તારી શક્તિ નથી, અત્યારે તું મને હેરાન કરી રહ્યો છો, આ તારામાં શક્તિ નથી, તું જે સ્થાન ઉપર બેઠો છો એ સ્થાનની શક્તિ છે. એક વાર શિવજીના ગળા ઉપરથી ઉતરીને તો દેખાડ. શિવજીના ગળેથી ઉતરીને મારી ઉપર ફૂફકાર માર, તને ખબર પડે. સ્થાનમ પ્રભાવમ ન બલમ પ્રભાવમ, સ્થાનનો પ્રભાવ છે, તારા બળનો પ્રભાવ નથી. એમ સ્થાનનો પ્રભાવ હોય. ઘણી વખત લોકો એમ કહેતા હોય ને, મન ચંગા તો કથોટી મેં ગંગા. મંદિરે જવાની શું જરૂર છે, ભગવાન બધે છે. પણ સ્થાનનો પ્રભાવ હોય, ઘરમાં રજોગુણ હોય, તમોગુણ હોય, મંદિરમાં શુદ્ધ સત્વગુણ હોય, તમે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરો, ભગવાનનું નામ લ્યો, ભગવત કથા સાંભળો, તેનાથી ભગવાનની અનુભૂતિ થાય. અહીંયા એ મગર હાથીને ખેંચતા ખેંચતા વચોવચ લઈ ગયો. એ હાથીના પુત્રોએ હાથીને બચાવવાનો બહુ પ્રયાસ કર્યો. કહેવાય છે કે એ હાથીના પુત્રોએ સાંકળ બનાવી, એકની સૂંઢ થી પૂંછડી પકડી, એને બીજાની પૂંછડી પકડી, એમ સાંકળ બનાવી અને હાથીને ખેંચવાનો, મગરમચ્છના મોઢામાંથી નીકળવાનો બહુ પ્રયાસ કર્યો. પણ એ હાથી એ મગરમચ્છ રૂપી કાળના મોઢામાંથી ન બચી શક્યો. ભક્તો, આ આપણી કથા છે. સંસારમાં આપણે અનેક લોકો સાથે વ્યવહાર કરીએ, સમાજ, હે, પણ આ ગજેન્દ્રની જેમ જ્યારે આપણે કાળના મોઢામાં ફસાઈ જશું, આ ક્રૂર કાળ કોઈને નથી છોડતો, કોઈને નહીં છોડે. અને આ કાળ કેવો છે? એ તરત નો મારે, એ ધીમે 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 મારે, એમાં કાળ કોઈને છોડતો નથી. અને જ્યારે કાળના મોઢામાં આપણે ફસાઈ જઈએ, ત્યારે આપણને આ સંસારનો કોઈ વ્યક્તિ નહીં બચાવી શકે. ગમે એટલા રૂપિયા હોય, ડોક્ટરને કહી દો, આખી દુનિયાના ડોક્ટર ભેગા થઈ જે વ્યક્તિ કાળના મોઢામાં ફસાયેલો છે એને બચાવી ન શકે. બધાએ પ્રયાસ કર્યો, કોઈ બચાવી ન શક્યું. અને ધીમે ધીમે એ મગર હાથીને સરોવરની વચોવચ, બસ હાથીનું મોઢું હવે બાકી છે ડૂબવામાં, હાથીને ડૂબવાની 2 મિનિટ બાકી હતી. ઈ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે, એવમ વ્યવસ્થિતો બુદ્ધ્યા સમાધાય મનોરિધિ જજાપ પરમમ જાપ્ય પ્રાગ જન્મ અનુશિક્ષિતમ. ઈ હાથીને એના પૂર્વજન્મની યાદ આવી અને પૂર્વજન્મમાં એને ભગવાનની સ્તુતિ રોજ કરતો, ઈ રોજ ભગવાનની સ્તુતિ કરવાનો અભ્યાસ હોવાને કારણે આ જન્મમાં ઈ સ્તુતિ યાદ આવી ગઈ. અને મરતી સમયે ગજેન્દ્રએ એ હાથીએ ભગવાનને સ્તુતિ કરી, અદ્ભુત. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે
ગોવિંદ હે ગોપાલ, તો જીવન હારે.
હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે
ગોવિંદ
હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. હે
ગોવિંદ રાખો શરણ,
ચલો પ્રેમ સે ગાઈએ. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે.
હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે.
હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. સુરદાસજી બહુ સુંદર પદ લખે, નીર પીવત હે તું ગયો સિંધુ કે કિનારે. નીર પીવત નીર પીવન હે તું ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ વસત ગ્રાહી ચરણ ધરી પછારે. સિંધુ
બીચ વસત ગ્રાહી ચરણ
ધરી પછારે. સિંધુ બીચ વસત ગ્રહ ચરણ ધરી પછારે.
જીવન
હારે. હે ગોવિંદ હે ગોપાલ, અબ प्रहर युग भयो लै गयो मझदार हे
चार प्रहर युग भयो लै गयो मझदार
चार प्रहर देवताओना चार प्रहर माटे मनुष्यना 1000 वर्ष सुधी युद्ध चालू साधारण युद्ध नो समस्त देवी देवता गंधर्व किन्नर आ मगर ने हाथी नु युद्ध जोवा माटे आया ભયંકર યુદ્ધ પણ બિચારો હાથી ફસાયેલો છે અને મગર એ હાથીને લઈ જાય છે
નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે
નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે
નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે
ગજેન્દ્ર નો અંતિમ સમય આવ્યો છે મરવાની તૈયારી છે નાક અને કાન ડૂબવા જઈ રહ્યા છે આપણા જીવનમાં પણ આવો સમય આવશે એ કાન બંધ થઈ જશે એ નાકમાં શ્વાસ બંધ થઈ જશે શ્વાસ રૂંધાશે પણ એ સમયે જો આપણે કૃષ્ણને યાદ કરશું તો જેમ ભગવાન શ્રી કૃષ્ણે ગજેન્દ્રની રક્ષા કરી એમ ભગવાન આપણી રક્ષા કરશે
નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે
નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે
નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે
ગજેન્દ્ર ભગવાનને પુકારે છે ભગવાનને સ્તુતિ કરે છે અદ્ભુત સ્તુતિ હે પ્રભુ હે ઈશ્વર તમે આ જગતના સ્વામી છો તમે તમારી ચેતનાથી આ સંસારને ચેતનીભૂત કરી રહ્યા છો તમે જ આ સૃષ્ટિનું સર્જન પાલન પ્રલય કરવા વાળા છો હે પ્રભુ હું તમને નમન કરું છું પ્રણામ કરું છું ભગવાનના અનેક નામ લઈ ભગવાનના અનેક ગુણોને યાદ કરી ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે
હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે
ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી રહ્યો છે ભગવાનનું પવિત્ર નામ લઈ રહ્યો છે આવો આપણે પણ ગજેન્દ્ર સાથે ભગવાનનું નામ લઈએ સબ લોગ પ્રેમ સે ગાઈએ
હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
ગજેન્દ્રએ જોઈ લીધું ત્યાં સંસારમાં મારી રક્ષા કરવા વાળું કોઈ નથી માટે અંતિમ સમયે ભગવાનને યાદ કરે
હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે
કૃષ્ણા હરે 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 રામ
બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે ગજેન્દ્ર અંતિમ સમયે ભગવાનનું નામ લઈ રહ્યો છે. ગજેન્દ્ર ગજેન્દ્રના મુખેથી લીધેલું ભગવાનનું નામ આ પૃથ્વી લોકને ભેદી જનલોક મરલોક તપલોક સિદ્ધલોક ઈ બ્રહ્મલોકને તોડી ઈ વૈકુંઠમાં આ ભગવાનનું નામ પહોંચ્યું. આ શબ્દ ભગવાનના નામમાં ગયો. ભગવાન દ્વારકામાં બેઠા છે અને દ્વારકામાં ભગવાને બેઠા બેઠા ગજેન્દ્રના મુખેથી શબ્દ સાંભળ્યો છે. એ ગજેન્દ્રનો આર્ત્ય નાદ ગજેન્દ્રની સ્તુતિ સાંભળી ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી હરિ શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબર કૌસ્તુભમણિ ધારણ કરી એ દ્વારકા નદીને નગરીને છોડી ભગવાન ગજેન્દ્ર પાસે આવ્યા. કહેવાય છે ભગવાન લક્ષ્મીજીએ પૂછ્યું રુક્મણીએ પૂછ્યું પ્રભુ તમે ક્યાં જાઓ છો, પણ ભગવાન એટલા સ્ફૂર્તિમાં ગજેન્દ્રની રક્ષા કરવા માટે એટલા ઉતાવળા. કહેવાય છે કે ભગવાનને કેવું તું હાથી પાસે જાઉં છું, એ ભગવાન હા દ્વારકામાં બોલ્યા કે બોલ્યા હાથી પાસે પહોંચી ગયા. ભગવાન શ્રી વિષ્ણુ હાથી પાસે આવ્યા, ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું એની અને ગજેન્દ્રની સ્તુતિ સાંભળી ભગવાને એ મગરમચ્છનું મસ્તક કાપી નાખ્યું. ગજેન્દ્રનું મસ્તક કમાણું મગરમચ્છનું મસ્તક કમાણું મગરમચ્છ ગંધર્વ બની ભગવાનના ધામમાં ગયો અને ત્યારબાદ ગજેન્દ્રએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ફરીથી સ્તુતિ કરી અને બધા દેવતાઓએ ભગવાન શ્રી વિષ્ણુની જય જયકાર કરી. બોલો શ્રી વિષ્ણુ ભગવાન કી. અંત સમયે ભગવાનનું નામ લેવાથી ભગવાન શ્રી હરિ આવી ગજેન્દ્રની રક્ષા કરી. પણ ભક્તો કથા તો તમે ઘણી વાર સાંભળી હશે, પણ આ કથાનો સાર વિચાર કરો ભક્તો. ભગવાનને બોલાવવા વાળા ગજેન્દ્ર, અત્યાર સુધી હેરાન થવા વાળા ગજેન્દ્ર, ભગવાનની સ્તુતિ કરી ગજેન્દ્રએ, પણ ભગવાન આવ્યા અને આવીને સૌથી પહેલા ઉદ્ધાર મગરનો કર્યો. હજી ગજેન્દ્ર તો સામે જ ઊભા છે. જો તમે વિચાર કરો પ્રસંગ ઉપર, ભગવાન વિષ્ણુ જ્યારે આવ્યા તો સૌપ્રથમ સુદર્શન ધારણ કરી મગરમચ્છનું મસ્તક કાપ્યું અને મગરમચ્છ ગંધર્વ બની ભગવાનના ધામમાં ચાલ્યો ગયો. અને ગજેન્દ્ર તો હજી ઊભા છે, સ્તુતિ કરે છે અને બે ત્રણ કલાક પછી ભગવાન ગજેન્દ્રને લઈ જાય છે. તો પ્રશ્ન ઉત્પન્ન થયો, સાધના કરવા વાળો ગજેન્દ્ર, ભજન કરવા વાળો ગજેન્દ્ર, ભગવાનને સ્તુતિ કરવા વાળો બોલાવવા વાળો ગજેન્દ્ર, તો ગજેન્દ્ર કરતા પહેલા મગર કેમ ભગવાનના ધામમાં વયો ગયો? એનો ઉત્તર એ છે, આ સંસારમાં જે લોકો ભગવાનના ભક્તોના ચરણ પકડીને રાખે, જે લોકો ભગવાનના ભક્તોની શરણ ગ્રહણ કરે, એ ભગવાનના ધામમાં સૌ પ્રથમ જાય છે. ભગવાનના ધામમાં જવું હોય તો ભક્તોની સેવા કરવી. એ મગરે ગજેન્દ્રના ચરણ પકડ્યા હતા માટે મગર સૌ પ્રથમ ભગવાનના ધામમાં ગયો.
આમ પરીક્ષિત મહારાજ જિજ્ઞાસા કરે, આ ગજેન્દ્ર પૂર્વજન્મમાં કોણ હતો? સુખદેવ ગોસ્વામી, ગજેન્દ્ર પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા એક વખત એમની કુટિયામાં બેસી ધ્યાન કરી રહ્યા હતા. એ સમયે દુર્વાસા ઋષિ એમના 10,000 શિષ્યોને લઈને નીકળ્યા. ધ્યાન કરવાને કારણે દુર્વાસાજીને પ્રણામ ન કરી શક્યા, માટે શ્રાપ આપ્યો કે તમે આવતા જન્મમાં હાથી બનશો. અને આ મગર પૂર્વજન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો. એકવાર દેવલ ઋષિ નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને આ ગંધર્વ પાણીની નીચે તરતા તરતા આવી દેવલ ઋષિનો પગ ખેંચ્યો, મજાક કરી. દેવલ ઋષિએ શ્રાપ દીધો, મગરની જેમ તું કાર્ય કરી રહ્યો છો તો આવતા જન્મમાં મગર બનીશ. કીધું, પ્રભુ મને ક્ષમા કરો, મારાથી કાર્ય થઈ ગયું, પણ હવે મને અફસોસ છે. કોઈ વાંધો નહીં, મગર તો બનવું જ પડશે, પણ આવતા જન્મમાં આ સરોવરમાં એક મહાન ભક્ત ગજેન્દ્ર સ્નાન કરવા માટે આવશે, અને જ્યારે તું એ મહાન ભક્તના ચરણ પકડી લઈશ ત્યારે તારો ઉદ્ધાર થઈ જશે. એટલે મગર છોડતો નહોતો. તો ભગવાનના જે ભક્ત છે એવા વૈષ્ણવના ચરણ પકડી લઈએ તો નિશ્ચિત આપણો ઉદ્ધાર થઈ જાય. જેના ચરણ પકડ્યા છે એની કરતા પહેલા આપણો ઉદ્ધાર થઈ જશે. આ કથાથી ઉપદેશ પ્રાપ્ત થાય. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી ચાક્ષુષ મન્વંતરની કથા સંભળાવે. આ ચોથા મન્વંતરની કથા. હવે 71 બે વખત ચતુર્યુગ વીતી ગયા અને છઠ્ઠા મન્વંતરમાં ભગવાન શ્રી વિષ્ણુએ અજિત નામક અવતાર લઈ સમુદ્ર મંથન કરાવ્યું.